એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી છણાવટ કરવાના છીએ જેણે ઇતિહાસના એક બહુ જ મહત્વના સમયગાળાને એમ કહીએ કે ફરી જીવંત કર્યો છે. પુસ્તક છે માર્ગારેટ મેકમિલનનું પેરિસ 1919, વિશ્વ બદલતા 6 મહિના. ફક્ત 6 મહિના, પણ એની અસર અરે આજ સુધી આપણે અનુભવી રહ્યા છીએ.
હા બિલકુલ, કારણ કે આ પુસ્તક છે ને એ ખાલી પેલી પ્રથમ વિશ્વયુદ્ધ પછીની સંધિઓ વિશે નથી,
ના,
આ તો એ સમયની વાત છે જ્યારે દુનિયાના નેતાઓ, મતલબ કે વિજેતા દેશોના નેતાઓ, પેરિસમાં ભેગા થયા હતા. શેના માટે? એક નવા જ વિશ્વનું નિર્માણ કરવા. પણ સવાલ એ છે કે શું એ સફળ થયા? એમના નિર્ણયોથી ખરેખર કેવું વિશ્વ બન્યું? આ પુસ્તક આપણને આ બધા સવાલો પર વિચારવા મજબૂર કરે છે.
તો શરૂઆત કરીએ લેખિકાથી જ. માર્ગારેટ મેકમિલન કોણ છે?
માર્ગારેટ મેકમિલન એ કેનેડાના એક ખૂબ જ એમ કહી શકાય કે પ્રખ્યાત અને સન્માનિત ઇતિહાસકાર છે, અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ એમણે લાંબો સમય આંતરરાષ્ટ્રીય ઇતિહાસના પ્રોફેસર તરીકે કામ કર્યું છે.
અને એમની એક ખાસ વાત પણ છે ને, જે એમના લખાણને થોડું અલગ બનાવે છે.
હા બરાબર પકડ્યું. એમની એક બહુ જ રસપ્રદ ઓળખ છે, એ બ્રિટનના જે તત્કાલીન વડાપ્રધાન હતા ને, ડેવિડ લોઇડ જ્યોર્જ, એમના પ્રપૌત્રી છે. અને લોઇડ જ્યોર્જ કોણ? પેરિસ શાંતિ પરિષદના જે મુખ્ય 3 નિર્ણાયક નેતાઓ હતા એમનામાંથી એક. એટલે આ જે ફેમિલી કનેક્શન છે એના લીધે મેકમિલનને એ સમયના લોકો, એમના પરના દબાણો, અંદરની વાતો, એ બધું સમજવાની એક યુનિક એમ કહીએ કે દ્રષ્ટિ મળે છે. અને એમની લખવાની સ્ટાઇલ પણ ગજબની છે. અઘરા ઐતિહાસિક મુદ્દાઓને પણ એકદમ રસાળ વાર્તાની જેમ કહે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? 1919ના એ 6 મહિના એમાં એવું તે શું હતું કે આટલા મહત્વના બની ગયા?
પુસ્તક આપણને સીધા 1919ના જાન્યુઆરીથી જૂન મહિનાના પેરિસમાં લઈ જાય છે. વિચારો, વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું છે, ભયાનક તબાહી પછીનો સમય, અને વિજેતા દેશોના નેતાઓ, ખાસ કરીને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ પેરિસમાં ભેગા થયા છે. ઉપરથી તો લાગે કે હેતુ સીધો છે, હારેલા દેશો, મુખ્યત્વે જર્મની, એમની સાથે શાંતિ કરાર કરવાનો.
પણ મેકમિલન કહે છે કે વાત આટલી સીધી નથી.
બરાબર, એમનો એક મોટો પોઈન્ટ એ છે કે જે સામાન્ય માન્યતા છે ને કે વર્સેલ્સની સંધિ એટલી બધી જ ખરાબ હતી કે બસ એના કારણે જ બીજું વિશ્વયુદ્ધ થયું, એ વાતને એ પડકારે છે.
એકદમ સાચી વાત. મેકમિલન દલીલ કરે છે કે હા, વર્સેલ્સ સંધિમાં ખામીઓ હતી, એ કાંઈ પરફેક્ટ નહોતી, ઘણા સમાધાનોનું પરિણામ હતી, પણ એ પોતે બીજા વિશ્વયુદ્ધ માટે સીધી જવાબદાર નહોતી. એમના મતે ખરી સમસ્યા સંધિમાં નહોતી, પણ એના પછીના વર્ષોમાં જે થયું એમાં હતી.
એટલે કે શું થયું? પછી નો અભાવ દેખાયો, આંતરરાષ્ટ્રીય સહકાર જેવો જોઈએ એવો ન રહ્યો, અને સંધિની જે શરતો હતી એનો અમલ કરાવવામાં પણ એ લોકો નબળા પડ્યા. આ બધી બાબતોએ મળીને હિટલર જેવા નેતાઓના ઉદય માટે એમ કહીએ કે માર્ગ મોકળો કર્યો. સંધિ પોતે નહીં, પણ એનું પાલન કરાવવાની નિષ્ફળતા મુખ્ય કારણ બની.
ઓહ, એટલે કે ઇતિહાસ કોઈ એક ઘટનાથી નક્કી નથી થતો, પણ પછીના નિર્ણયો અને ક્યારેક તો નિષ્ક્રિયતા પણ એને ઘડે છે. બહુ રસપ્રદ. તો ચાલો થોડું ઊંડા ઉતરીએ. એ 6 મહિનામાં શું શું થયું? પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે?
પુસ્તકની શરૂઆત જ બહુ જોરદાર છે. યુદ્ધ પછીનું પેરિસ કેવો માહોલ હશે? એક તરફ ભયાનક યુદ્ધનો થાક, વિનાશ, લાખો લોકોના મોતનો શોક, બીજી તરફ એક નવી સારી દુનિયા બનાવવાની જબરદસ્ત આશા અને ઉત્સાહ, પણ સાથે સાથે બદલો લેવાની ભાવના પણ છે. રશિયન ક્રાંતિ પછી સામ્યવાદનો ડર પણ છે, અને ચારેકોર અફરાતફરી જેવું વાતાવરણ. આવા સમયે આખા જગતમાંથી નેતાઓ, રાજદ્વારીઓ, લોબિસ્ટ, અરજદારો બધા પોતપોતાની માંગણીઓ લઈને પેરિસમાં ઉમટી પડ્યા છે. જાણે દુનિયા આખી પેરિસમાં સમાઈ ગઈ હોય.
અને આ ભીડની વચ્ચે 3 મુખ્ય ખેલાડીઓ, બિગ 3, એમના રોલ અને ગોલ શું હતા? અહીંયા જ ખરો ટકરાવ દેખાય છે નહીં, એમના વ્યક્તિત્વ અને એમના ધ્યેયો વચ્ચેનો.
હા ચોક્કસ. સૌથી પહેલા તો અમેરિકાના રાષ્ટ્રપતિ વિલ્સન એક આદર્શવાદી નેતા હતા. એમના મનમાં એક નવી દુનિયાનું ચિત્ર હતું. 14 મુદ્દાઓ અને લીગ ઓફ નેશન્સ જેવી સંસ્થા, જેનાથી ભવિષ્યમાં યુદ્ધો જ ના થાય. એમનો મુખ્ય સિદ્ધાંત હતો રાષ્ટ્રીય સ્વનિર્ણય, મતલબ કે દરેક પ્રજાને પોતાનું ભવિષ્ય, પોતાનું શાસન નક્કી કરવાનો હક. પણ યુરોપની જે ગૂંચવાડાભરી રાજનીતિ હતી ને, એનાથી એ થોડા અજાણ હતા અને ક્યારેક પોતાના વિચારોમાં થોડા જડ પણ બની જતા.
એમની સામે હતા ફ્રાન્સના વડાપ્રધાન જ્યોર્જ ક્લેમેન્સો. એમનું ઉપનામ જ ધ ટાઈગર હતું. એ બતાવે છે કે કેવા હશે, વૃદ્ધ, અનુભવી, એકદમ વ્યવહારુ પણ કડક. જો ફ્રાન્સ બે બે વાર જર્મન આક્રમણનો ભોગ બની ચૂક્યું હતું, એટલે એમને તો બસ એક જ વાતમાં રસ હતો, ફ્રાન્સની સુરક્ષા, અને એના માટે જર્મનીને કાયમ માટે નબળું પાડી દેવું. વિલ્સનનો જે આદર્શવાદ હતો ને, એના પર એમને ભરોસો નહોતો.
અને ત્રીજા, બ્રિટનના વડાપ્રધાન ડેવિડ લોઇડ જ્યોર્જ, મેકમિલનના પ્રપિતામાં, એકદમ ચતુર રાજકારણી હતા. એમનું કામ હતું વિલ્સનના ઊંચા આદર્શો અને ક્લેમેન્સોની કડકાઈ વચ્ચે ક્યાંક બેલેન્સ શોધવાનું, મધ્યસ્થી જેવું. એમના પોતાના ધ્યેયો પણ હતા, બ્રિટનના સામ્રાજ્યના હિતો સાચવવા, યુરોપમાં કોઈ એક દેશ બહુ શક્તિશાળી ન બની જાય એ જોવું, અને બ્રિટનનો વ્યાપાર ફરીથી ધમધમતો કરવો. આ ત્રણેય નેતાઓના અલગ અલગ ધ્યેયો, એમના વ્યક્તિત્વ, એમની વચ્ચેની ખેંચતાણ, એ જ પેરિસ પરિષદનો મુખ્ય ડ્રામા હતો.
અને જર્મની સાથે જે વર્સેલ્સની સંધિ થઈ એ તો હંમેશા ચર્ચામાં રહી છે. પુસ્તક એના વિશે શું કહે છે, કોઈ નવી વાત?
હા, મેકમિલન એની પાછળની જટિલતા બતાવે છે. દાખલા તરીકે પેલી યુદ્ધ અપરાધ કલમ, આર્ટિકલ 231, એણે શું કર્યું, યુદ્ધની બધી જ જવાબદારી જર્મની પર નાખી લીધી. હવે જર્મનીમાં આનાથી ભયંકર અપમાન અને ગુસ્સો ફેલાયો. પણ મેકમિલન સમજાવે છે કે કાયદાકીય રીતે આ કલમનો હેતુ જર્મની પાસેથી વળતર, એટલે કે રેપરેશન્સ, વસૂલવા માટેનો એક આધાર બનાવવાનો હતો. કોઈ નૈતિક ચુકાદો આપવાનો નહીં, પણ એનું અર્થઘટન એ અલગ રીતે થયું.
હમ, અને વળતરનો મુદ્દો એ પણ બહુ ગૂંચવાયેલો હતો ને, કેટલી રકમ લેવી, કેવી રીતે?
અરે બહુ જ. કોણ કેટલું વળતર લેશે, જર્મની કેટલું આપી શકશે, એના પર જબરદસ્ત મતભેદ હતા. ફ્રાન્સને તો બને એટલી વધુ રકમ જોઈતી હતી. બ્રિટન થોડું નરમ હતું, કારણ કે એમને ડર હતો કે જો જર્મન અર્થતંત્ર સાવ ભાંગી પડશે તો બ્રિટનના વેપારને નુકસાન થશે. એટલે થયું શું, 1919માં કોઈ ફાઇનલ આંકડો નક્કી જ ના થયો, અને આ મુદ્દો પછી વર્ષો સુધી ઝઘડાનું કારણ બન્યો. એ સિવાય જર્મનીએ જમીન ગુમાવી, એમની સેના પર કાપ મુકાયો. શરતો કઠોર તો હતી જ, પણ મેકમિલન એક વાત યાદ કરાવે છે કે જર્મનીએ પોતે રશિયા પર જે બ્રેસ્ટ લિટોવસ્ક સંધિ લાદી હતી ને, એ આનાથી પણ વધારે કઠોર હતી.
અને વિલ્સનનું જે મોટું સપનું હતું લીગ ઓફ નેશન્સ, એનું શું થયું, એ તો બન્યું ને?
હા, લીગ ઓફ નેશન્સ બની. વિચાર બહુ ઉમદા હતો કે ભવિષ્યમાં દેશો વચ્ચે ઝઘડા થાય તો વાતચીતથી ઉકેલ લાવો, યુદ્ધ ટાળવો. વિલ્સને આના માટે ઘણા સમાધાન પણ કર્યા હતા. પણ સૌથી મોટી કમનસીબી એ થઈ કે જે દેશના નેતાએ આનો વિચાર આપ્યો, એ જ દેશ, એટલે કે અમેરિકા, એની સેનેટે જ સંધિને મંજૂરી ન આપી. એટલે અમેરિકા ક્યારેય લીગનું સભ્ય બન્યું જ નહીં. હવે તમે વિચારો, મુખ્ય પ્રેરક દેશ જ બહાર રહે તો સંસ્થા કેવી રીતે ચાલે? એ શરૂઆતથી જ નબળી પડી ગઈ.
ઓ, આ તો ખરેખર વ્યંગ કહેવાય. અને યુરોપના નકશામાં પણ મોટા ફેરફારો થયા ખરું ને, ખાસ કરીને મધ્ય અને પૂર્વ યુરોપમાં. પેલો રાષ્ટ્રીય સ્વનિર્ણયનો સિદ્ધાંત, એણે અહીં શું ભૂમિકા ભજવી?
બહુ મોટી ભૂમિકા. ઓસ્ટ્રો હંગેરિયન અને રશિયન સામ્રાજ્યો તૂટી પડ્યા હતા. એમના ભંગારમાંથી પોલેન્ડ, ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા જેવા નવા દેશો બન્યા. સિદ્ધાંત તો સારો હતો કે ભાઈ, દરેક રાષ્ટ્રને પોતાનો દેશ મળવો જોઈએ. પણ જમીન પરની વાસ્તવિકતા બહુ જ જટિલ હતી. આ વિસ્તારોમાં લોકો ભળેલા હતા, એટલે નવા દેશો બન્યા તો ખરા, પણ એમાંય પાછા ઘણા બધા લઘુમતી સમુદાયો રહી ગયા. જેમ કે ચેકોસ્લોવાકિયામાં જર્મનો, યુગોસ્લાવિયામાં તો કેટલાય અલગ અલગ વંશીય જૂથો. હવે આ લઘુમતીઓમાં અસંતોષ રહેવાનો, એટલે થયું એવું કે એક સમસ્યા ઉકેલવા ગયા ત્યાં બીજી સમસ્યાઓના બીજ રોપાઈ ગયા. સિદ્ધાંત સારો, પણ અમલ બહુ મુશ્કેલ અને ઘણીવાર અન્યાયી પણ સાબિત થયો.
અને મધ્ય પૂર્વ ઓટોમન સામ્રાજ્યનો અંત આવ્યો, અને ત્યાં જે થયું એની અસર તો આજે પણ આપણે રોજે રોજ જોઈએ છીએ. પુસ્તક આ મુદ્દાને કેવી રીતે જુએ છે?
મેકમિલન આના પર બહુ જ ભાર મૂકે છે, અને યુરોપિયન શક્તિઓની, ખાસ કરીને બ્રિટન અને ફ્રાન્સની બેવડી નીતિઓને ખુલ્લી પાડે છે. જુઓ, યુદ્ધ ચાલતું હતું ત્યારે બ્રિટને આર્બોને તુર્કો સામે લડવા માટે ઉશ્કેર્યા. વચન આપ્યું કે જો તમે અમને મદદ કરશો તો યુદ્ધ પછી તમને આઝાદી મળશે. આ હતું મેકમેહોન હુસેન પત્રો વ્યવહાર. પણ એ જ વખતે બ્રિટન ગુપ્ત રીતે ફ્રાન્સ સાથે એક કરાર કરી રહ્યું હતું, સાઇક્સ પિકોટ કરાર. એમાં શું હતું? ઓટોમન સામ્રાજ્યના આરબ પ્રદેશોને પોતાના વચ્ચે વહેંચી લેવાની યોજના.
શું વાત કરો છો! એક તરફ આરબોને આઝાદીનું વચન અને બીજી તરફ ભાગલા પાડવાની યોજના.
હા, અને એટલું જ નહીં, વળી પાછું બ્રિટને પેલેસ્ટાઇનમાં યહૂદીઓ માટે એક રાષ્ટ્રીય ઘર બનાવવાનું વચન પણ આપેલું, બાલ્ફર ઘોષણા. એટલે તમે જુઓ, ત્રણ ત્રણ પરસ્પર વિરોધી વચનો.
આ તો ભયંકર ગૂંચવાડો કહેવાય. આનો ઉકેલ કેવી રીતે લાવ્યા પછી?
ઉકેલ ના આવ્યો, પણ આખા મામલાને એક નવા નામે ઢાંકી દેવામાં આવ્યો, મેન્ડેટ સિસ્ટમ. એવું કહેવાયું કે ભાઈ, આ મધ્ય પૂર્વના પ્રદેશો હજુ સ્વશાસન માટે તૈયાર નથી, એટલે લીગ ઓફ નેશન્સ વતી બ્રિટન અને ફ્રાન્સ એમના પર માર્ગદર્શક તરીકે શાસન કરશે જ્યાં સુધી એ લોકો તૈયાર ન થાય. એટલે શું થયું? ફ્રાન્સને સીરિયા અને લેબનોન મળ્યા, બ્રિટનને પેલેસ્ટાઇન, જોર્ડન અને ઇરાક, અને આરબ નેતાઓની આઝાદીની માંગણીઓ એ બધી અભરાઈ પર ચડાવી દેવાઈ. મેકમિલન સ્પષ્ટપણે કહે છે કે આ જે મનસ્વી રીતે સરહદો દોરવામાં આવી, જે કૃત્રિમ રાજ્યો બનાવવામાં આવ્યા, એણે જ આજના ઇઝરાયલ પેલેસ્ટાઇન સંઘર્ષથી લઈને ઇરાક અને સીરિયાની અસ્થિરતા સુધીની સમસ્યાઓના મૂળ નાખ્યા. અહીં રાષ્ટ્રીય હિતો અને સામ્રાજ્યવાદી લાલચાઓ એ સિદ્ધાંતો પર ભારે પડી ગયા.
પુસ્તક બીજા વૈશ્વિક પ્રભાવોની પણ નોંધ લે છે ને, જેમ કે ચીન.
હા બિલકુલ, ચીન પણ મિત્ર રાષ્ટ્ર હતું, પણ પેરિસમાં એની સાથે અન્યાય થયો. જર્મનીના જે અધિકારો ચીનમાં હતા એ ચીનને પાછા આપવાને બદલે જાપાનને આપી દેવામાં આવ્યા. આનાથી ચીનમાં જબરદસ્ત રાષ્ટ્રવાદી આક્રોશ ફાટી નીકળ્યો, જે મે 4th મૂવમેન્ટ તરીકે ઓળખાય છે. એ સિવાય પેરિસમાં આર્મેનિયન લોકો આવ્યા હતા, કુર્દ લોકો આવ્યા હતા પોતાની માંગણીઓ લઈને. વિયેટનામના એક યુવાન નેતા, જે પછીથી હોચી મિન તરીકે ઓળખાયા, એ પણ ત્યાં હતા. પણ આ બધા નાના અવાજો મોટાભાગે દબાઈ ગયા.
તો આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ? કયા મોટા વિચારો છે જે સામે આવે છે?
ચોક્કસ. એક તો સૌથી મોટી થીમ છે આદર્શવાદ વિરુદ્ધ યથાર્થવાદ. વિલ્સનનો નૈતિક દ્રષ્ટિકોણ અને ક્લેમેન્સોના કડક રાષ્ટ્રીય હેતુ, એમની વચ્ચેનો સંઘર્ષ, આ બતાવે છે કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સિદ્ધાંતો અને જમીની હકીકતો વચ્ચે તાલમેળ બેસાડવો કેટલો અઘરો છે.
અને બીજો મહત્વનો મુદ્દો, પેલો રાષ્ટ્રીય સ્વનિર્ણયનો સિદ્ધાંત. કાગળ પર બહુ સારો લાગે, પણ એને લાગુ કરવો, ખાસ કરીને જ્યાં જાતિઓ અને સંસ્કૃતિઓ ભળેલી હોય, ત્યાં કેટલો જટિલ હતો અને એનાથી કેવી રીતે નવી સમસ્યાઓ, નવા લઘુમતી જૂથો અને નવા સંઘર્ષો ઊભા થયા, એ પણ સ્પષ્ટ થાય છે.
ત્રીજું, વ્યક્તિત્વનો ઇતિહાસ પર પ્રભાવ. ઇતિહાસ ખાલી મોટી મોટી ઘટનાઓ કે આર્થિક પરિબળોથી નથી બનતો. નેતાઓ કેવા હતા, એમની માન્યતાઓ શું હતી, એમનું સ્વાસ્થ્ય કેવું હતું, એમના આપસી સંબંધો કેવા હતા, આ બધી બાબતો પણ નિર્ણયો પર અસર કરે છે. મેકમિલન આ બહુ સરસ રીતે બતાવે છે.
અને હા, પેલું આધુનિક મધ્ય પૂર્વનો જન્મ, એ કોઈ કુદરતી પ્રક્રિયા નહોતી, પણ સામ્રાજ્યવાદી હિતો, તૂટેલા વચનો અને કૃત્રિમ સરહદોનું પરિણામ હતું. અને એનો વારસો આપણે આજે પણ ભોગવી રહ્યા છીએ. એક કડવી વાસ્તવિકતા છે.
અને છેલ્લો પણ મારા મતે સૌથી મહત્વનો સંદેશ, ઐતિહાસિક અનિવાર્યતાને પડકાર. મેકમિલન વારંવાર કહે છે કે એવું નહોતું કે વર્સેલ સંધિ થઈ એટલે બીજું વિશ્વયુદ્ધ થવાનું જ હતું. ના, એ અનિવાર્ય નહોતું. ખરી નિષ્ફળતા એ પછીના દાયકાઓમાં આવી. સંધિનો અમલ કરાવવામાં નિષ્ફળતા, સાથી દેશો વચ્ચે એકતાનો અભાવ, અમેરિકાનું અલિપ્ત થઈ જવું, આ બધાએ હિટલર માટે રસ્તો બનાવ્યો. ઇતિહાસમાં હંમેશા બીજા રસ્તાઓ, બીજા વિકલ્પો હોય છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે.
હા, જેમ કે એક જગ્યાએ એવું આવે છે કે તેઓ, પેરિસના નેતાઓ, દુનિયાને નવેસરથી બનાવવા નીકળ્યા હતા અને તેમણે બનાવી પણ. આ એમની મહત્વાકાંક્ષા પણ બતાવે છે ને એમના કામના કેવા દૂરગામી, ભલે અંધાર્યા, પરિણામો આવ્યા એ પણ બતાવે છે.
અને રાષ્ટ્રીય સ્વનિર્ણય વિશેનો પેલો વિચાર પણ બહુ માર્મિક છે. રાષ્ટ્રીય સ્વનિર્ણયનો સિદ્ધાંત, સિદ્ધાંતમાં ઉમદા, વ્યવહારમાં મુસીબતોનું પોટલું, પેન્ડોરા બોક્સ સાબિત થયો. ખરેખર એની વ્યવહારિક મુશ્કેલીઓ આ એક વાક્યમાં આવી જાય છે.
અને મેકમિલનનો જે મૂળ ટ્રેપર્ક છે એ આ વિચારમાં એકદમ સ્પષ્ટ છે. વર્સેલ સંધિ બીજા વિશ્વયુદ્ધનું કારણ નહોતી. તેની શરતો કઠોર હતી, પણ તેની નિષ્ફળતા શરતોમાં નહીં પણ તે શરતોનો અમલ કરાવવામાં રહેલી રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ, સાથીઓની ફાટફૂટ, અમેરિકાની પીછેહઠ, આ બધાએ હિટલરના ઉદય અને નવી આપત્તિ માટે માર્ગ મોકળો કર્યો. આ આપણને ઇતિહાસને ખાલી કારણ પરિણામની સરળ સાંકળ તરીકે જોતા અટકાવે છે.
સાચી વાત. આ પુસ્તક ખાલી ભૂતકાળની ધૂળ ઉડાડતું નથી પણ વર્તમાન માટે પણ મને લાગે છે કે ઘણું ઉપયોગી છે. આજના સમયમાં આમાંથી શું શીખવા જેવું લાગે છે?
અરે ઘણું બધું, ખાસ કરીને જે લોકો આંતરરાષ્ટ્રીય સંબંધો, ડિપ્લોમસી કે સંઘર્ષ નિવારણના ક્ષેત્રમાં કામ કરે છે એમના માટે તો આ બોધપાઠ સમાન છે. આ પુસ્તક બતાવે છે કે યુદ્ધ પછી શાંતિ સ્થાપવી એ કેટલી નાજુક અને જટિલ પ્રક્રિયા છે. બહારથી કોઈ ઉકેલ લાદી દેવાથી શું થાય છે એના જોખમો સ્પષ્ટ દેખાય છે. સ્થાનિક પરિસ્થિતિ, લોકોની ભાવનાઓ, ઇતિહાસ, આ બધું સમજ્યા વગર સારામાં સારા ઈરાદા પણ નિષ્ફળ જઈ શકે છે. ઇરાક કે અફઘાનિસ્તાનમાં આપણે આ જોયું છે જ.
અને એ આપણને અત્યારે જે સંઘર્ષો ચાલી રહ્યા છે, ખાસ કરીને મધ્ય પૂર્વમાં કે બાલ્કન્સમાં, એના મૂળ સમજવામાં પણ મદદ કરે છે. ઘણીવાર સમસ્યાઓ એટલી જૂની હોય છે કે એના તાર છેક 1919 સુધી પહોંચતા હોય છે, અને એ આપણને શીખવે છે કે ઇતિહાસની કોઈ એક સરળ વાર્તા ન હોય, એને જટિલતાથી જ સમજવો પડે.
બિલકુલ. દરેક ઘટના પાછળ અનેક કારણો, અનેક પરિબળો, અનેક દ્રષ્ટિકોણ હોય છે. આ પુસ્તક આપણને એ જટિલતા જોવાની અને સ્વીકારવાની દ્રષ્ટિ આપે છે. એમ કહી શકાય કે સરળ જવાબોથી સાવધાન રહેવાનું શીખવે છે.
તો આ બધી ચર્ચાના અંતે જો હું તમને પૂછું કે તમારા માટે આ પુસ્તકમાંથી મુખ્ય શીખશો રહી કોઈ એક વાત જે તમને ખાસ સ્પર્શી ગઈ હોય.
મારા માટે મુખ્ય શીખ એ છે કે શાંતિ કેટલી નાજુક વસ્તુ છે. એ કંઈ આપોઆપ નથી આવી જતી કે ટકી રહેતી. એને સ્થાપવી અને પછી જાળવી રાખવી એ એક સતત પ્રયાસ માંગે છે. એમાં સમજદારી જોઈએ, ધીરજ જોઈએ, ક્યારેક સમાધાન કરવાની તૈયારી જોઈએ, અને સૌથી વધુ તો મક્કમ રાજકીય ઈચ્છાશક્તિ જોઈએ. 1919માં જે નિર્ણયો લેવાયા એ કદાચ શ્રેષ્ઠ નહોતા, ભૂલો હતી એમાં, પણ એનાથી પણ મોટી ભૂલ મારા મતે એ નિર્ણયોનો અમલ કરાવવામાં દાખવેલી ઢીલાશ અને નિષ્ફળતા હતી.
અને મારા માટે જે વાત સૌથી મહત્વની લાગી એ છે કે ઇતિહાસ પૂર્વ નિર્ધારિત નથી હોતો. જેમ મેકમિલન બતાવે છે, 1919 પછી પણ બીજા રસ્તાઓ હતા, અલગ નિર્ણયો લઈ શકાયા હોત. અને આ વાત આજે પણ એટલી જ સાચી છે. આપણા આજના નિર્ણયો, આપણી સક્રિયતા કે આપણી નિષ્ક્રિયતા એ આવનારા ભવિષ્યને આકાર આપશે. એટલે 1919માં જે બન્યું એને સમજવું એ ખરેખર આજના વિશ્વને સમજવા માટે મને લાગે છે કે અનિવાર્ય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.